એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે, ખબર છે, એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે, મતલબ 20મી સદીની શરૂઆતમાં વિચાર જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. હેનરી બર્ગસનનું ક્રિએટિવ ઇવોલ્યુશન, એટલે કે સર્જનાત્મક ઉત્ક્રાંતિ. આ પુસ્તક, સાચું કહું તો, જીવન, ઉત્ક્રાંતિ અને ખાસ કરીને સમય વિશેની આપણી ઘણી પેલી પ્રચલિત ધારણાઓને પડકારે છે.
ખરેખર, અને નવાઈની વાત તો એ છે કે ને, એક સદી પછી પણ બર્ગસનને વિચારો અદ્ભુત રીતે પ્રાસંગિક લાગે છે. આપણે ઘણીવાર દુનિયાને, જીવનને, એમ કહીએ ને, એક મશીનની જેમ જોવાની ટેવ પાડી દીધી છે.
હા, બસ કારણ કાર્યની શૃંખલા, એવું જ.
બરાબર. બર્ગસન આપણને એ દ્રષ્ટિની મર્યાદા બતાવે છે. તેઓ જીવનને એક સતત વહેતા સર્જનાત્મક અણધાર્યા અને હા, જીવંત પ્રવાહ તરીકે જોવાનું સૂચવે છે. એવું નથી કે વૈજ્ઞાનિક હકીકતોનો અસ્વીકાર છે.
ના ના, એવું નથી.
પણ એ હકીકતોને સમજવાની આપણી પદ્ધતિ પર જ કેને એક મોટો પ્રશ્નાર્થ મૂકે છે.
તો ચાલો આ રસપ્રદ વિચારધારાના પ્રણેતા હેનરી બર્ગસન વિશે થોડું જાણીએ. તેઓ 1859થી 1941 દરમિયાન ફ્રાન્સના ખૂબ જ પ્રભાવશાળી ફિલોસોફર હતા. શરૂઆતમાં ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, જે તેમના વિચારોને એક અનોખી ધાર આપે છે. પણ પછીથી તેમનો ઝુકાવ ફિલોસોફી, એટલે કે તત્વજ્ઞાન તરફ થયો
અને પેરિસની ટોચની સંસ્થાઓમાં અધ્યાપન પણ કર્યું.
હા, અને 1927માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ મેળવ્યો, જે દર્શાવે છે કે તેમનું લેખન કેટલું પ્રભાવક હતું.
ચોક્કસ. અને પેલી વિજ્ઞાન અને ગણિતની પૃષ્ઠભૂમિ જ તેમને અલગ પાડે છે, ખરું ને? તેઓ કોઈ લેબમાં કામ કરતા જીવવિજ્ઞાની નહોતા,
ના,
પણ એક તત્વચિંતક હતા, જેમણે મૂળભૂત સવાલ પૂછ્યો, આપણે જ્ઞાન કેવી રીતે મેળવીએ છીએ અને શું આપણી મુખ્ય જ્ઞાન પદ્ધતિ, એટલે કે બુદ્ધિ, ઇન્ટલેક્ટ, એ જીવન જેવી જટિલ અને સતત બદલાતી વસ્તુને સમજવા માટે પૂરતી છે?
બહુ મહત્વનો સવાલ.
એમનું મુખ્ય યોગદાન ડ્યુરેશનના ખ્યાલમાં છે, એટલે કે પેલો ઘડિયાળના કાંટા મુજબનો યાંત્રિક સમય નહીં,
પણ જે આપણે અનુભવીએ છીએ એ.
હા, બરાબર. આપણે જે સમયને જીવીએ છીએ, અનુભવીએ છીએ, જે સતત વહેતો ગુણાત્મક પ્રવાહ છે, અને તેમણે બુદ્ધિ કરતા સહજ જ્ઞાન, એટલે કે ઇન્ટ્યુશનને જીવનના સત્યને પામવા માટે વધુ સક્ષમ ગણાવ્યું.
ઓકે, એટલે કે ઉત્ક્રાંતિના જે વૈજ્ઞાનિક પુરાવા છે, ડાર્વિનના સિદ્ધાંતો છે, એમને મંજૂર હતા.
હા, પુરાવા સામે વાંધો નહોતો,
પણ જે રીતે એ સિદ્ધાંતો માત્ર યાંત્રિક પ્રક્રિયાઓ પર જ ભાર મૂકે છે, તેનાથી તેઓ અસંતુષ્ટ હતા, એમ કહેવાય.
બરાબર. તેઓ કહે છે કે બુદ્ધિ, જે પથ્થર અને સાધનો સાથે કામ કરવા વિકસી છે, એ જીવનના ધબકારને, એના પ્રવાહને પકડવામાં ક્યાંક કદાચ ઓછી પડે છે.
બરાબર, એ જ મુદ્દો.
બર્ગસન કહે છે કે ને, આપણી બુદ્ધિ વસ્તુઓને તોડવા માટે, એને વર્ગીકૃત કરવા, સ્થિર કરવા અને હા, વિશ્લેષણ કરવા, એના માટે તો ઉત્તમ છે.
હા, જે વિજ્ઞાન માટે જરૂરી છે, ખરું ને?
ચોક્કસ, વિજ્ઞાન માટે તો એ જોઈએ જ. પણ જીવન, જીવન તો સ્થિર નથી.
એ તો સતત બનતું બદલે છે.
એ તો સતત બની રહ્યું છે, પ્રવાહિત છે. આ પ્રવાહને, આ ગતિશીલતાને સમજવા માટે તેમણે ઇન્ટ્યુશન, જેને આપણે સહજ બોધ કે અંતઃસ્ફૂરણા કહી શકીએ, તેને મહત્વ આપ્યું.
ઇન્ટ્યુશન,
હા, એ એવી ક્ષમતા છે જે આપણને વસ્તુની અંદર ઉતરીને તેની ગતિ સાથે એકાકાર થઈને તેને સમજવામાં મદદ કરે છે, બહારથી જોવાને બદલે અંદરથી અનુભવવાની વાત.
આ ખરેખર વિચાર માગી લે તેવી વાત છે. તો પુસ્તક ક્રિએટિવ ઇવોલ્યુશન નો મુખ્ય સૂર શું છે? તેનો મુખ્ય સંદેશ શું છે?
જુઓ, પુસ્તકનો હાર્દ એ છે કે જીવન અને ઉત્ક્રાંતિને સમજવા માટે બે પ્રચલિત મોડેલ છે. એક યાંત્રિકવાદ, મિકેનિઝમ,
એટલે કે બધું ભૌતિક રાસાયણિક નિયમો મુજબ ચાલે.
હા, અને બીજું ઉદ્દેશ્યવાદ, ટીલિયોલોજી, જે માને છે કે બધું એક પૂર્વનિર્ધારિત લક્ષ્ય તરફ જઈ રહ્યું છે, કોઈ પ્લાન મુજબ.
ઓકે.
બર્ગસન કહે છે કે આ બંને અધૂરા છે, જીવનને સમજવા માટે આ પૂરતા નથી. તેઓ એક ત્રીજો માર્ગ સૂચવે છે.
અને એ શું છે?
તેઓ કહે છે કે જીવન એક આંતરિક, અદમ્ય સર્જનાત્મક આવેગ દ્વારા સંચાલિત છે, જેને તેઓ ફ્રેન્ચમાં એલા વિટલ કહે છે.
એલા વિટલ
એલે કે જીવંત આવેગ, જીવનશક્તિ.
હા, એક જીવંત ધબકારો, એક જીવનશક્તિ. પણ આ કોઈ રહસ્યમય શક્તિ નથી હો, આ જીવનની અંદર રહેલી નવીનતા સર્જવાની, અવરોધોને પાર કરીને આગળ વધવાની વૃત્તિ છે, એક સર્જનાત્મક દબાણ.
ઓહ, એટલે પુસ્તકનો હેતુ આપણી દ્રષ્ટિને બદલવાનું છે, આપણને બુદ્ધિના સ્થિર.
હા, બરાબર એ જ.
સ્થિર ટુકડાઓના વહેંચાયેલા ચશ્મા ઉતારીને,
વાસ્તવિકતાના જીવંત, સમયબદ્ધ અને વધુ સાહજિક અનુભવ તરફ લઈ જવાનો પ્રયાસ છે.
જાણે એમ કે ઉત્ક્રાંતિને એક મશીન તરીકે નહીં
પણ એક કલાકાર તરીકે જોવાની વાત છે. નહીં,
બિલકુલ તમે બરાબર પકડ્યું. બર્ગસન ઉત્ક્રાંતિના સર્જનાત્મક પાસા પર ભાર મૂકે છે, અને આ પુસ્તક ફક્ત જીવજંતુઓની ઉત્ક્રાંતિની જ વાત નથી કરતું.
ના, બીજું શું છે?
તે ચેતના કેવી રીતે વિકસી, બુદ્ધિ અને વૃત્તિ, ઇન્સ્ટિંક્ટ કેવી રીતે અલગ પડ્યા, વનસ્પતિ જગત અને પ્રાણી જગત કેમ આટલા જુદા માર્ગે ગયા, આ બધાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. એ જીવનની કહાણી છે જે વિવિધ સ્વરૂપે પ્રગટ થઈ રહી છે.
વાહ, તો ચાલો આ કહાણીના કેટલાક પ્રકરણોમાં ડોક્યુ કરીએ. પહેલું પ્રકરણ છે જીવનની ઉત્ક્રાંતિ, યંત્રવાદ અને ઉદ્દેશ્યવાદ. અહીં બર્ગસન શું દલીલ કરે છે? શરૂઆત કેવી રીતે કરે છે?
અહીં તેઓ શરૂઆત જ તે સમયના પ્રભાવશાળી ઉત્ક્રાંતિ સિદ્ધાંતોની સમીક્ષાથી કરે છે. તેઓ કહે છે કે માત્ર ટકી રહેવા માટેનો સંઘર્ષ કે આકસ્મિક ફેરફારો, જે યાંત્રિકવાદ કહે છે, એ પૂરતું નથી.
અને પેલો પૂર્વનિર્ધારિત પ્લાનવાળો ઉદ્દેશ્યવાદ?
હા, એ પણ નહીં. આ બંને જીવનની અદ્ભુત જટિલતા અને એની જે દિશા છે એને પૂરી રીતે સમજાવી શકતા નથી, અને આ સમજાવવા માટે એમણે આંખનું ઉદાહરણ આપ્યું છે, જે ખૂબ પ્રખ્યાત થયું.
હા, એના વિશે મેં સાંભળ્યું છે. કેવી રીતે? મતલબ બહુ અલગ અલગ વંશોમાં સ્વતંત્ર રીતે આંખ વિકસી.
બરાબર.
મનુષ્ય જેવા કરોડરજ્જુવાળા પ્રાણીઓ અને સ્કેલોપ જેવા મોલસ્ક, જેમનો કોઈ સીધો સંબંધ નથી, ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ કરોડો વર્ષોથી અલગ પડેલા છે.
હા, બંનેમાં અત્યંત જટિલ કેમેરા જેવી આંખ વિકસી છે.
બરાબર.
બર્ગસન પૂછે છે, શું આ માત્ર સંયોગ હોઈ શકે? આટલી જટિલ રચના બે વાર અલગ અલગ રીતે,
અથવા તો કોઈએ પહેલેથી નકશો બનાવ્યો તો એવું માની લેવું પડે.
બરાબર. તેઓ કહે છે કે આ બંને જવાબો અધૂરા છે. આ શું દર્શાવે છે? કે જીવનમાં એક આંતરિક સર્જનાત્મક દબાણ છે, પેલો એલાન વિતાલ, જે સમાન પડકારોનો સામનો કરવા માટે ભલે જુદા માર્ગેથી પણ સમાન જેવા ઉકેલો શોધી કાઢે છે. તે ભૌતિક મર્યાદાઓ સામે લડીને પણ પોતાનો માર્ગ બનાવે છે.
બહુ રસપ્રદ દલીલ છે. હવે બીજા પ્રકરણ પર આવીએ. જીવનની ઉત્ક્રાંતિની વિભિન્ન દિશાઓ, જડતા, બુદ્ધિ અને વૃત્તિ, આમાં જીવનના જુદા જુદા માર્ગોની વાત લાગે છે.
હા, અહીં બર્ગસન સમજાવે છે કે મૂળ એક જ એલાન વિતાલ કેવી રીતે જુદા જુદા સ્વરૂપોમાં વહેંચાઈ ગયું. જાણે એક નદીની શાખાઓ હોય ને તેમ.
ઓકે, કઈ મુખ્ય દિશાઓ?
તેમણે મુખ્ય ત્રણ વૃત્તિઓ કે દિશાઓ ઓળખી છે. પહેલી છે જડતા, ટોર્પોર.
જડતા એટલે
આ વનસ્પતિ જગતની મુખ્ય લાક્ષણિકતા છે. છોડ સ્થિર રહ્યા, પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઊર્જા એકઠી કરવામાં માહેર બન્યા, પણ તેમણે હલનચલન અને સભાન ચેતનાનો વિકાસ ન કર્યો. તેમની ચેતના જાણે ઊંઘમાં છે એમ કહી શકાય.
સ્થિરતા. બીજું
છે વૃત્તિ, ઇન્સ્ટિંક્ટ. આ ખાસ કરીને જંતુઓ, આર્થ્રોપોડ્સ, જેમ કે કીડી, મધમાખી, ભમરી વગેરેમાં ચરમસીમાએ પહોંચી.
વૃત્તિ એટલે ઇન્સ્ટિંક્ટ. બરાબર.
હા, ઇન્સ્ટિંક્ટ. વૃત્તિએ પોતાના શરીરના અંગોનો જ ઉપયોગ કરીને ચોક્કસ કામ કરવા માટેનું સંપૂર્ણ પણ લગભગ અચેતન જ્ઞાન છે. પેલું શિકારી ભમરીનું ઉદાહરણ અદ્ભુત છે.
હા, એ કોણ?
તે કેવી રીતે ઈયળના જ્ઞાનતંતુઓ પર ચોક્કસ જગ્યાએ ડંખ મારીને તેને જીવંત લકવાગ્રસ્ત કરી દે છે. મારતી નથી પણ લકવો કરી દે, જેથી તેના લાર્વા માટે તાજો ખોરાક મળી રહે.
બાપરે, આ જ્ઞાન એને ક્યાંથી મળે?
એ જ તો. આ જ્ઞાન જન્મજાત છે, અચૂક છે, પણ જડ છે, એટલે કે નવી પરિસ્થિતિમાં બદલાઈ શકતું નથી, એ ફિક્સ છે.
અને ત્રીજી દિશા?
ત્રીજી છે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ. આ કરોડરજ્જુવાળા પ્રાણીઓમાં વિકસી અને મનુષ્યમાં શિખરે પહોંચી
આપણી બુદ્ધિ.
હા, બુદ્ધિની ખાસિયત છે લવચિકતા, ગતિશીલતા અને સૌથી મહત્વનું સાધનો બનાવવાની અને વાપરવાની ક્ષમતા. એ સંબંધોને જુએ છે, અમૂર્ત રીતે વિચારે છે અને નવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે.
આ વર્ગીકરણ મહત્વનું કેમ છે? એવું લાગે છે કે તેઓ માત્ર જૈવિક વર્ગીકરણ નથી કરી રહ્યા, આ કંઈક ઊંડું છે.
બિલકુલ નહીં, આ માત્ર બાયોલોજી નથી, આ ચેતનાના વિકાસની વાત છે. બર્ગસન કહે છે કે વૃત્તિ અને બુદ્ધિ માત્ર ઓછા વત્તા પ્રમાણનો ભેદ નથી. એવું નથી કે જંતુઓમાં ઓછી બુદ્ધિ છે અને આપણામાં વધુ.
તો
ના, તે બે પ્રકારની ચેતના છે, બે અલગ અલગ રીતે દુનિયાને સમજવા અને તેની સાથે કામ પાર પાડવાની રીતો છે.
એટલે એક ચોકસાઈ આપે પણ જડ છે.
હા, વૃત્તિ.
હા.
અને બીજી લવચિકતા આપે પણ ક્યારેક અનિશ્ચિત છે,
એ બુદ્ધિ. હવે ત્રીજું પ્રકરણ, જીવનનો અર્થ, પ્રકૃતિનો ક્રમ અને બુદ્ધિનું સ્વરૂપ. આમાં બુદ્ધિની ભૂમિકા પર વધુ ઊંડાણપૂર્વક વાત હશે એમ લાગે છે.
હા, અહીં બર્ગરસન દલીલ કરે છે કે આપણી માનવ બુદ્ધિ મુખ્યત્વે નિર્જીવ પદાર્થો સાથે કામ કરવા માટે વિકસિત થઈ છે, અવકાશ સાથે.
અને ક્રિયા કરવા માટે.
હા, ક્રિયા માટે.
આપણે દુનિયાને સ્થિર ટુકડાઓમાં, ભૌમિતિક આકારોમાં જોવાની વૃત્તિ ધરાવીએ છીએ, કારણ કે એ વસ્તુઓ પર નિયંત્રણ મેળવવામાં મદદ કરે છે.
તો પછી બુદ્ધિની મર્યાદા ક્યાં આવે છે? જીવનને સમજવામાં તે ક્યાં ટૂંકી પડે છે?
તેની મર્યાદા એ છે કે તે જીવનના સતત પ્રવાહને, સમયના જીવંત અનુભવને, પેલું ડ્યુરેશન કયું ને એ,
હા, ડ્યુરેશન, તેને પકડવા માટે નથી બની. તે દરેક વસ્તુને સ્થિર સ્નેપશોટ તરીકે જુએ છે, જ્યારે વાસ્તવિકતા તો એક સતત ચાલતી ફિલ્મ જેવી છે. તે વિશ્લેષણ કરે છે, એટલે કે વસ્તુને તેના ભાગોમાં તોડીને સમજે છે. પણ શું આપણે ફૂલની સુંદરતાને તેની પાંખડીઓ અલગ કરીને સમજી શકીએ?
ના, એ તો શક્ય નથી.
જીવનના પ્રવાહને સમજવા માટે આ પદ્ધતિ અધૂરી છે, એવું બર્ગસન કહે છે.
અને આ મર્યાદા ઓળંગવાનો રસ્તો ફરી પેલું સહજ જ્ઞાન, એટલે કે ઇન્ટ્યુશન.
એજ
બરાબર.
બર્ગસન કહે છે કે ઇન્ટ્યુશન વિશ્લેષણથી ઉલટો કામ કરે છે. તે બહારથી જોવાને બદલે વસ્તુની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તેની ગતિ સાથે, તેના પ્રવાહ સાથે તાલ મિલાવીને તેને અનુભવે છે.
અંદરથી અનુભવવું.
હા, આ એક પ્રકારની બૌદ્ધિક સહાનુભૂતિ, ઇન્ટેલેક્ચ્યુઅલ સિમ્પેથી છે, જે આપણને જીવનના ધબકારાને સીધો અનુભવવામાં મદદ કરી શકે.
અને છેલ્લું પ્રકરણ, ચોથું, જેનું શીર્ષક જ બહુ આકર્ષક છે, વિચારની સિનેમેટોગ્રાફિક પદ્ધતિ અને યાંત્રિક ભ્રમણા. સિનેમા જેવી આપણી વિચાર પદ્ધતિ, આ શું છે?
હા, આ બર્ગરસનની બુદ્ધિની કાર્ય પદ્ધતિ પરની સૌથી ધારદાર ટીકા છે એમ કહી શકાય. તેઓ કહે છે કે આપણી બુદ્ધિ ગતિ અને પરિવર્તનને કેવી રીતે સમજે છે.
કેવી રીતે?
જેમ સિનેમા સ્થિર ચિત્રોની એક ઝડપી શ્રેણી બતાવીને ગતિનો આભાસ ઊભો કરે છે.
હા, કરે છે.
તેમ આપણી બુદ્ધિ પણ વાસ્તવિકતાના અખંડ પ્રવાહને સ્થિર ક્ષણો, અવસ્થાઓ કે ખ્યાલોની શ્રેણી તરીકે રજૂ કરીને સમજવાનો પ્રયાસ કરે છે. આપણે પરિવર્તનને સ્થિર બિંદુઓ દ્વારા જ વિચારી શકીએ છીએ.
અને આના કારણે આપણે યાંત્રિક ભ્રમણામાં ફસાઈ જઈએ છીએ, એવું કે બધું મશીન જેવું છે.
હા, આપણને એમ લાગે છે કે જો આપણે દરેક સ્થિર ફ્રેમનું વિશ્લેષણ કરી લઈએ તો આપણે સમગ્ર ગતિને સમજી લઈશું. પણ બર્ગરસન કહે છે કે આ રીતે આપણે વાસ્તવિક સમયનો જીવંત અનુભવ, ડ્યુરે અને સતત બનતા રહેવાની, બિકમિંગ પ્રક્રિયાના સારને જ ગુમાવી દઈએ છે.
એટલે ગતિ એ સ્થિર બિંદુઓનો સરવાળો નથી.
ના, બિલકુલ નથી. એ પોતે જ એક અવિભાજ્ય વાસ્તવિકતા છે. આ સમજવા માટે ઇન્ટ્યુઇશન જ ઉપયોગી થઈ શકે. અહીં તેઓ પ્લેટોથી કાંટ સુધીના પશ્ચિમી ફિલોસોફીના આખા ઇતિહાસને પણ પડકારે છે.
કઈ રીતે?
કારણ કે પશ્ચિમી ફિલોસોફીએ મોટાભાગે સ્થિર સતને ગતિશીલ સંભવ કરતાં વધુ મહત્વ આપ્યું છે. બર્ગસન આખી બાજી પલટી નાખે છે.
વાહ, તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવી શકીએ? મને લાગે છે કે સૌથી પહેલો અને કેન્દ્રવર્તી તો એલોન વિટાલ જ છે. એના વિના તો વાત જ ન થાય.
ચોક્કસ. એલોન વિટાલ જીવનનો ધબકાર, સર્જનાત્મક આવેગ. આનો અર્થ એ નથી કે જીવન કોઈ અદ્રશ્ય શક્તિથી ચાલે છે, પણ એ કે જીવન પોતે જ એક સર્જનાત્મક પ્રક્રિયા છે. તે પદાર્થમાંથી નથી બનતું, પણ પદાર્થ દ્વારા પોતાને વ્યક્ત કરે છે, સતત નવીનતા સર્જે છે. આપણે ગુજરાતમાં ચોમાસા પછી જોઈએ છીએ ને.
હા, કેવી રીતે બધું લીલુંછમ થઈ જાય.
હા, કેવી રીતે સૂકી ધરતીમાંથી અચાનક જીવન ફૂટી નીકળે છે. અણધારી વિવિધતા સાથે એ આ આંતરિક આવેગનું જ પ્રતિબિંબ ગણી શકાય.
બીજો મહત્વનો મુદ્દો છે પેલી યાંત્રિક સંક્ષેપવાદની ટીકા, એટલે કે જીવનને માત્ર ભૌતિક રાસાયણિક પ્રક્રિયાઓ સુધી સીમિત કરી દેવાની વૃત્તિ સામે પડકાર.
બરાબર.
મશીન કેવી રીતે કામ કરે છે તે કદાચ યંત્રવાદ સમજાવી શકે, પણ નવું કેમ સર્જાય છે, જીવન કઈ દિશામાં વળે છે તે સમજાવી શકતું નથી. આપણે પણ ખબર છે ઘણીવાર સફળતાને માત્ર આંકડા કે પરિણામથી માપીએ છીએ.
હા, એવું થાય છે.
પણ તેની પાછળ રહેલી સર્જનાત્મક મથામણ, અણધાર્યા વળાંકો, એ બધું અવગણીએ છીએ.
ત્રીજો વિષય છે સમય, એટલે કે પેલું ડ્યુરેશન. આપણો અનુભવાતો સમય ઘડિયાળ જેવો રેખીય નથી, એ મિકેનિકલ નથી.
તો કેવો છે?
તે એક પ્રવાહ છે જેમાં ભૂતકાળ મરી નથી જતો, પણ વર્તમાનમાં સંચિત થાય છે અને ભવિષ્યને આકાર આપે છે. આ સર્જનાત્મક સમય છે. આપણી સ્મૃતિઓ, આપણા અનુભવો એ માત્ર વીતી ગયેલી ક્ષણો નથી.
એ આજે પણ આપણી સાથે છે.
હા, એ આજે પણ આપણી સાથે છે, આપણને બનાવે છે.
અને પેલી વાત, બુદ્ધિ અને વૃત્તિ, ચેતનાના બે રસ્તા.
હા,
બુદ્ધિ લૌચિકતા આપે, સાધનો બનાવે. વૃત્તિ ચોકસાઈ આપે, સીધું જ જ્ઞાન આપે. બંને પોતાના સ્થાને મહત્વના છે.
હા,
આપણા સમાજમાં ઘણીવાર માત્ર પુસ્તકીય જ્ઞાન કે તાર્કિક બુદ્ધિને જ મહત્વ મળે છે, નહીં?
હા, એવું જોવા મળે છે.
પણ પેઢીઓથી ચાલ્યા આવતા કારીગરોના હાથમાં જે કળા છે, ખેડૂત પાસે જે જમીન અને હવામાનની સૂઝ છે, એ વૃત્તિજન્ય જ્ઞાનનું પણ એટલું જ સન્માન થવું જોઈએ.
બરાબર કહ્યું. અને આ જ આપણને માનવ બુદ્ધિની મર્યાદાઓ તરફ દોરી જાય છે. તે ક્રિયા માટે, દુનિયા પર કાબુ મેળવવા માટેનું અદ્ભુત સાધન છે, એમાં કોઈ શંકા નથી.
પણ
તે સંપૂર્ણ સત્ય પામવા માટે કદાચ નથી બની. તે સમયને અવકાશની જેમ અને પ્રવાહીને સ્થિર કરીને જુએ છે, જે જીવનના પ્રવાહને સમજવામાં મુશ્કેલી ઊભી કરે છે.
સાથે સાથે બર્ગસન જીવનની એકતા અને વિવિધતા બંને પર ભાર મૂકે છે, નહીં?
હા, બહુ સરસ રીતે. મૂળ એલાન વિટાલ એક જ છે, પણ જુદા જુદા સંજોગો અને ભૌતિક અવરોધોનો સામનો કરતા તે અનેક માર્ગો લે છે.
અને એનાથી જ આટલી બધી વિવિધતા દેખાય છે જીવસૃષ્ટિમાં.
બરાબર. જાણે એક જ વટવૃક્ષની અસંખ્ય વડવાઈઓ હોય ને, એવું.
અને છેલ્લે એક ખૂબ જ આશાસ્પદ વિચાર, ખુલ્લું ભવિષ્ય અને સર્જનાત્મક ઉત્ક્રાંતિ.
હા, આ મને બહુ ગમે છે. બર્ગસન માને છે કે ભવિષ્ય પહેલેથી લખાયેલું નથી, નક્કી નથી.
એટલે ઉત્ક્રાંતિ કોઈ નિશ્ચિત ધ્યેય તરફ જતી રેલગાડી નથી.
ના, તેમાં સાચી સર્જનાત્મકતા છે, નવી શક્યતાઓ છે જે અણધારી રીતે ઉભરી આવે છે. આ વિચાર વ્યક્તિગત અને સામાજિક પરિવર્તન માટે પણ ખૂબ પ્રેરણાદાયી છે.
કઈ રીતે?
કે આપણે બંધાયેલા નથી, આપણે કંઈક નવું સર્જી શકીએ છીએ, ભવિષ્ય ખુલ્લું છે.
આ પુસ્તકમાં ખરેખર ઘણા યાદ રહી જાય તેવા વિચારો છે. ચાલો એવા કેટલાક સૂત્રો કે વિચારો પર વાત કરીએ જે આપણને આ ચર્ચામાંથી મળ્યા. જેમ કે પહેલું, જીવનનો આવેગ, એલન વિતાલ, એ કોઈ વસ્તુ નથી પણ આગળ ધપવાની નિરંતરતા છે. આનું શું તાત્પર્ય કાઢી શકાય?
આનો સીધો અર્થ છે કે જીવન એ કોઈ સ્થિર ચીજ નથી, કોઈ પદાર્થ નથી,
તો
પણ એક સતત વહેતી ક્રિયા છે, એક ગતિ છે, આગળ વધવાની વૃત્તિ છે. એ હોવા, બીંગ કરતા બનવા, બીકમિંગ પર ભાર મૂકે છે. જીવન એટલે સ્થિરતા નહીં, પણ સતત સર્જન.
બીજો વિચાર, બુદ્ધિ જન્મજાત રીતે સ્વરૂપનું જ્ઞાન છે, વૃત્તિ પદાર્થનું જ્ઞાન સૂચવે છે. આ થોડું સ્પષ્ટ કરશો? મને આ બહુ રસપ્રદ લાગ્યું.
હા, આ બુદ્ધિ અને વૃત્તિના કાર્યક્ષેત્રનો ભેદ પાડે છે. બુદ્ધિ છે ને, એ અમૂર્ત નિયમો, સંબંધો, માળખાઓ, એટલે કે સ્વરૂપને સમજે છે, જેને જુદી જુદી પરિસ્થિતિઓમાં લાગુ પાડી શકાય, જેમ કે દણિતના નિયમો.
ઓકે. અને વૃત્તિ?
જ્યારે વૃત્તિ કોઈ નક્કર ભૌતિક પરિસ્થિતિ, એટલે કે પદાર્થનું સીધું, તાત્કાલિક અને ઘણીવાર અચેતન જ્ઞાન આપે છે, જે કોઈ ચોક્કસ કાર્ય માટે જ હોય છે, જેમ કે પેલો કરોડિયો જાળું કેવી રીતે બનાવે તે, એ એની વૃત્તિ છે.
સમજાયું. અને આ તો બહુ પ્રખ્યાત છે, અસ્તિત્વ એટલે બદલાવવું, બદલાવવું એટલે પરિપક્વ થવું, પરિપક્વ થવું એટલે અનંતપણે પોતાનું સર્જન કરતા રહેવું. આ તો જાણે જીવનસૂત્ર જેવું લાગે છે.
હા, બરાબર. હા, બર્ગસનની ફિલસૂફીનો મંત્ર કહી શકાય, જીવન સ્થિર નથી, તેનો સ્વભાવ જ પરિવર્તન છે. અને આ પરિવર્તન માત્ર સપાટી પરનું નથી,
પણ આંતરિક વિકાસ.
હા, આંતરિક વિકાસ, વૃદ્ધિ, પરિપક્વતા તરફની ગતિ છે. અને આ પ્રક્રિયા ક્યારેય અટકતી નથી. આપણે સતત પોતાને ઘડતા રહીએ છીએ, નવું સર્જન કરતા રહીએ છીએ, અનંતપણે.
અને છેલ્લો વિચાર, વાસ્તવિકતા વહે છે, આપણે તેને સ્થિર ચિત્રોમાં, સ્નેપશોટ્સમાં અનુસરીએ છીએ. આ ફરી પેલી સિનેમાવાળી વાત.
હા, એ જ. દુનિયા, વાસ્તવિકતા, સમય, આ બધું એક અખંડ પ્રવાહ છે, નદી જેવો. પણ આપણી બુદ્ધિ તેને સમજવા માટે શું કરે છે?
એને ટુકડાઓમાં જુએ છે.
બરાબર. મજબૂરીવશ તેને સ્થિર ટુકડાઓમાં, ફોટોગ્રાફ્સની જેમ જુએ છે. આપણે નદીના પ્રવાહને સમજવા માટે તેના પાણીના ટીપાઓનું વિશ્લેષણ કરીએ છીએ, પણ પ્રવાહ પોતે તો એ ટીપાઓના સરવાળા કરતાં કંઈક વધુ છે.
એ એક જીવંત ગતિ છે.
હા, એક જીવંત ગતિ છે જેને સ્નેપશોટ્સ પકડી શકતા નથી.
આ બધા વિચારો ખરેખર ઊંડા છે, પણ મને એક પ્રશ્ન થાય છે. શું આ ફિલોસોફી માત્ર બૌદ્ધિક કસરત છે, કે પછી આપણા રોજબરોજના જીવનમાં પણ તેનું કોઈ મહત્વ છે, કોઈ ઉપયોગીતા છે?
ના ના, બિલકુલ માત્ર બૌદ્ધિક કસરત નથી, તેના ઘણા વ્યવહારુ પાસાઓ છે. દાખલા તરીકે વ્યક્તિગત વિકાસની દ્રષ્ટિએ જોઈએ.
હા, એ કઈ રીતે?
બર્ગસનના વિચારો આપણને જીવનમાં કઠોર, પહેલેથી નક્કી કરેલા લક્ષ્યો પાછળ આંધળી દોટ લગાવવાને બદલે જીવનને એક સર્જનાત્મક પ્રવાસ તરીકે જોવામાં મદદ કરે છે, એક એડવેન્ચર તરીકે.
લક્ષ્યો નહીં પણ પ્રવાસ.
હા, તે આપણને અનિશ્ચિતતાનો સ્વીકાર કરવા અને ક્યારેક આપણા અંતઃસ્ફુરણા, આપણા અંદરના અવાજ પર ભરોસો રાખવા પ્રેરે છે.
અને સર્જનાત્મકતા કે નવીનતાના ક્ષેત્રમાં ત્યાં આ કેવી રીતે ઉપયોગી થઈ શકે? આજે બધા ઇનોવેશનની વાત કરે છે.
ત્યાં તો ખૂબ જ ઉપયોગી. બર્ગસન સૂચવે છે કે સાચી મૌલિકતા કે નવીનતા માત્ર જૂના નિયમો કે સૂત્રોનું પાલન કરવાથી નથી આવતી.
તો ક્યાંથી આવે?
તે ઘણીવાર તર્કની સીધી લીટી તોડીને સહેજ જ્ઞાનની એક અણધારી છલાંગમાંથી જન્મે છે, એક આહા મોમેન્ટમાંથી. પછી ભલે તે કળા હોય, વિજ્ઞાન હોય, ઉદ્યોગ સાહસિકતા હોય કે રોજિંદી સમસ્યાનો ઉકેલ હોય, પ્રયોગશીલ બનવું અને સીધા રસ્તા છોડીને આડાઅવળા માર્ગે જવામાં પણ ડર ન રાખવો, એ આમાંથી શીખી શકાય.
અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં આપણે તો હંમેશા તર્ક, ડેટા, પુરાવા પર આધાર રાખવાનું શીખ્યા છીએ, ત્યાં ઇન્ટ્યુશનનું શું કામ?
જો, તર્ક અને પુરાવા જરૂરી છે જ. બર્ગસન તેનો ઇનકાર નથી કરતા, પણ તેઓ કહે છે કે જટિલ પરિસ્થિતિઓમાં, જ્યાં બધી માહિતી ઉપલબ્ધ ન હોય અથવા ભવિષ્ય અનિશ્ચિત હોય, જે ઘણીવાર બને છે, ત્યારે માત્ર તાર્કિક વિશ્લેષણ પૂરતું નથી. પરિસ્થિતિની એક સાકલ્યવાદી, સહજ સમજ, જેને આપણે ઇન્ટ્યુશન કે ગટ ફીલિંગ કહીએ છીએ, તે પણ નિર્ણાયક બની શકે છે. ઘણા સફળ નેતાઓ અને વ્યવસાયિકો આનો સ્વીકાર કરે છે, ભલે ખુલ્લેઆમ ન કહે.
ગટ ફીલિંગ અને બીજા લોકોને, સમાજને સમજવામાં આ કેવી રીતે મદદરૂપ થાય?
વ્યવહારુ કુશળતા, નૈતિક સંવેદનશીલતા, પરંપરાગત દાહાપણ, આ બધાની પણ કદર થવી જોઈએ. આ આપણને શિક્ષણ, કાર્યસ્થળ અને સમાજમાં વિવિધતાને વધુ સારી રીતે સમજવા અને સ્વીકારવામાં મદદ કરી શકે છે.
અને છેલ્લે, પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર આની શું અસર પડી શકે? આજે પર્યાવરણની ચિંતા બહુ છે.
ચોક્કસ. જો આપણે પ્રકૃતિને માત્ર ઉપયોગ કરવા માટેનું એક સાધન કે નિયંત્રિત કરવા માટેનું એક મશીન ન ગણીએ, પણ બર્ગસનની જેમ એક જીવંત, ગતિશીલ, સતત સર્જન કરતી પ્રક્રિયા તરીકે જોઈએ, તો શું થાય?
તો કદાચ આપણો અભિગમ બદલાય.
હા, આપોઆપ તેના પ્રત્યે આદર અને જવાબદારીની ભાવના જાગે. આપણે તેના ભાગ છીએ, તેના માલિક નથી. આ સમજ પર્યાવરણીય સંકટના આ સમયમાં ખૂબ જરૂરી છે.
આ આખી ચર્ચા ખરેખર આંખ ખોલનારી રહી. બહુ મજા આવી. મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે આપણી બુદ્ધિ, જેને આપણે સત્ય જાણવાનું સર્વોચ્ચ સાધન માનીએ છીએ, તે જ કદાચ જીવનના પ્રવાહને સમજવામાં સૌથી મોટી અડચણ બની શકે છે.
હા, એ વિરોધાભાસ જેવું લાગે છે, નહીં?
બિલકુલ. આપણી સમજવાની રીત જ આપણને વાસ્તવિકતાના એક મહત્વપૂર્ણ પાસાથી દૂર રાખી શકે છે. એ વિચાર જ ગજબનો છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે બર્ગસન બ્રહ્માંડમાં, જીવનમાં વાસ્તવિક સર્જનાત્મકતા અને નિખાલસતા, ઓપનનેસ જુએ છે. બધું પહેલેથી નક્કી નથી, બધું માત્ર નિયમોનું બંધાણી નથી. અને આ સર્જનાત્મકતાને પામવા માટે આપણી અંદર રહેલી સહજ જ્ઞાનની શક્તિને ઓળખવી અને કેળવવી કેટલી જરૂરી છે. જીવન ખરેખર એક અદ્ભુત અને સતત ચાલતું સર્જનાત્મક સાહસ છે.
તો આજના શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો આપણે આપણી રોજિંદી જિંદગીમાં નિર્ણયો લેવામાં, સમસ્યાઓ ઉકેલવામાં કે સંબંધોને સમજવામાં આપણી તાર્કિક બુદ્ધિની સાથે સાથે આપણી સહેજ સ્ફૂર્ણા, આપણા અંતરના અવાજને પણ થોડું વધુ ધ્યાન આપવાનું શરૂ કરીએ તો શું ફરક પડી શકે?
સારો પ્રશ્ન છે.
આપણા અનુભવો કેવી રીતે બદલાઈ શકે, આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.